એકત્ર જ્ઞાનગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. એકત્ર જ્ઞાનગોષ્ઠીમાં સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવા પુસ્તકની ઊંડાણપૂર્વક ચર્ચા કરવાના છીએ જેણે ખરેખર રમતગમત અને એનાથી પણ આગળ એટલે કે વ્યવસાય અને નિર્ણય લેવાની રીતો પર બહુ ઊંડી અસર કરી છે. પુસ્તક છે માઇકલ લુઇસનું મનીબોલ, ધ આર્ટ ઓફ વિનિંગ એન અનફેર ગેમ.
હા, ખરેખર આ પુસ્તક છે ને એકદમ રોમાંચક વાર્તા તો છે જ, પણ એની અસલ તાકાત મને લાગે છે એના મૂળભૂત સંદેશમાં છે.
કઈ રીતે?
એ બતાવે છે કે કેવી રીતે ડેટા એટલે કે આંકડા અને તર્કનો ઉપયોગ કરીને વર્ષો જૂની પેલી સ્થાપિત માન્યતાઓને પડકારી શકાય, અને ખાસ કરીને એવી પરિસ્થિતિમાં જ્યાં તમારી પાસે પૈસા ઓછા હોય, સંસાધનો મર્યાદિત હોય, ત્યાં નવી વિચારસરણી અને આ ડેટા આધારિત અભિગમ તો ક્રાંતિ લાવી શકે છે.
એટલે આ ખાલી બેઝબોલની વાત નથી રહી જતી એમ ને?
ના ના ના, બિલકુલ નહીં. આ તો કોઈ પણ ક્ષેત્રમાં સ્માર્ટ રીતે હોશિયારીથી કામ કરવાની વાત છે.
બરાબર. એટલે આજની દુનિયામાં તો આ બહુ જ પ્રસ્તુત કહેવાય, કારણ કે દરેક ક્ષેત્રમાં સ્પર્ધા છે અને પેલી જૂની પરંપરાગત પદ્ધતિઓ કદાચ હવે ચાલે પણ નહીં.
સાચી વાત.
આ પુસ્તક એ જ શીખવે છે કે સફળતા માટે હંમેશા મોટા બજેટની જરૂર નથી હોતી, પણ યોગ્ય માપદંડ, યોગ્ય વિશ્લેષણ હોય ને તો પણ ઘણું થઈ શકે છે.
ચોક્કસ.
તો ચાલો શરૂઆત કરીએ લેખકથી. માઇકલ લુઇસ કોણ છે આ વ્યક્તિ, અને શા માટે એમનો દૃષ્ટિકોણ આ વિષય માટે આટલો મહત્વનો છે?
માઇકલ લુઇસ તો હવે બહુ જ જાણીતું નામ છે. અમેરિકન લેખક છે, નાણાકીય પત્રકાર પણ રહી ચૂક્યા છે. એમની ખાસિયત જ એ છે કે બહુ જટિલ લાગતા વિષયોને, જેમ કે ફિનાન્સ હોય કે આંકડાશાસ્ત્ર,
હા, જે સામાન્ય રીતે કંટાળાજનક લાગે,
બરાબર, એવા વિષયોને પણ એ એકદમ રસપ્રદ અને આમ માનવીય વાર્તાઓમાં ગૂંથી લે છે. એમની લખવાની સ્ટાઇલ બહુ જ સરળ છે, વાંચવાની મજા આવે,
અને એમની પોતાની પૃષ્ઠભૂમિ પણ રસપ્રદ છે. નહીં, ખાસ કરીને પેલો નાણાકીય જગતનો અનુભવ,
હા, એ બહુ મહત્વનું છે. લુઇસે પ્રિન્સ્ટન અને લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાંથી ભણ્યા છે, અને પછી તો વોલ સ્ટ્રીટ પર ગયા. પેલી પ્રખ્યાત ઇન્વેસ્ટમેન્ટ બેંક હતી સોલોમન બ્રધર્સ,
ઓહો,
હા, ત્યાં બોન્ડ સેલ્સમેન તરીકે કામ કર્યું, અને આ અનુભવ પર જ એમનું પહેલું પુસ્તક હતું લાયર્સ પોકર.
બહુ ચાલ્યું તું એ.
એટલે આ જે નાણાકીય બેકગ્રાઉન્ડ છે ને, એનાથી એમને બેઝબોલ જેવી રમતને પણ એક અલગ નજરથી જોવાની ક્ષમતા મળી, એક બજાર તરીકે.
બજાર
રમતને,
હા,
જ્યાં ખેલાડીઓ જાણે સંપત્તિ જેવા હોય અને એમની કિંમત નક્કી કરવામાં ઘણી બધી બિનકાર્યક્ષમતા, ઘણા પૂર્વગ્રહો કામ કરતા હોય છે, જેમ શેર બજારમાં થાય કંઈક એવું જ.
વાહ. એટલે એમણે બેઝબોલના મેદાન પર વોલ સ્ટ્રીટ જેવી અતાર્કિકતા જોઈ કે જ્યાં વર્ષોના અનુભવી નિષ્ણાતો પેલા સ્કાઉટ્સ એમની પોતાની માન્યતા ઉપર કરોડો ડોલરના નિર્ણયો લેતા હતા.
એકદમ સાચી વાત. એમણે ઓકલેન્ડ એઝના જનરલ મેનેજર એટલે કે ટીમના મુખ્ય સંચાલક બિલી બીન અને એમની ટીમને જૂના પરંપરાગત સ્કાઉટ સામે આધુનિક ડેટા આધારિત એનાલિસ્ટ તરીકે જોયા, જાણે જૂના સ્ટોક બ્રોકર સામે નવા ક્વોન્ટિટેટિવ એનાલિસ્ટ હોય. અને લુઇસની આજ તો ખૂબી છે, કોઈ પણ ઉદ્યોગમાં છુપાયેલા પરિબળો, પરિવર્તન લાવનારા વિચારો અને પેલી અતાર્કિકતા એને પકડી પાડે.
એમના બીજા પુસ્તકોમાં પણ આ દેખાય છે ને, પેલું ધ બિગ શોટ અને ધ બ્લાઇન્ડ સાઇડ.
હા, બિલકુલ. ધ બિગ શોટ 2008ની નાણાકીય કટોકટી વિશે છે, અને ધ બ્લાઇન્ડ સાઇડ અમેરિકન ફૂટબોલ વિશે. બંનેમાં એમણે આવા જ છુપાયેલા પાસા ઉજાગર કર્યા છે.
ખૂબ સરસ. તો ચાલો હવે પુસ્તકના મુખ્ય વિચાર પર આવીએ. મનીબોલ મૂળ છે શું, એની વાર્તા શું છે?
પુસ્તકનું કેન્દ્ર છે 2002ની ઓકલેન્ડ એથ્લેટિક્સ એટલે કે એઝ નામની બેઝબોલ ટીમ. હવે આ ટીમની ખાસ વાત એ હતી કે એમનું બજેટ એટલે કે ખર્ચ કરવાના પૈસા એ અમેરિકાની બીજી મોટી પૈસાદાર ટીમો જેમ કે ન્યુયોર્ક યાંકીઝ એની સરખામણીમાં બહુ જ ઓછું હતું.
કેટલું ઓછું?
લગભગ ત્રીજા ભાગનું જ. એટલે પૈસાની એટલી તંગી કે એ લોકો મોટા સ્ટાર ખેલાડીઓને ખરીદી જ ન શકે, અને ઉલટાનું દર વર્ષે પોતાના જે સારા ખેલાડીઓ હોય એમને બીજી ટીમો લઈ જાય.
ઓ, તો પછી એમને સફળતા કઈ રીતે મેળવી? કારણ કે પુસ્તક તો સફળતાની વાત કરે છે.
હા, એ જ તો કમાલ છે. આટલા ઓછા બજેટ છતાં 2002માં એમણે 103 રમતો જીતી અને અમેરિકન લીગમાં સતત 20 રમતો જીતવાનો નવો રેકોર્ડ બનાવ્યો.
20 ગેમ સતત, અકલ્પનીય કહેવાય.
હા, પણ આ કોઈ ચમત્કાર નહોતો. આ એક ક્રાંતિકારી વિચારસરણીનું પરિણામ હતું. અને પુસ્તક આ અંડરડોગ એટલે કે નબળી ગણાતી ટીમની વાર્તા દ્વારા એક મોટા પરિવર્તનની વાત કરે છે. કેવી રીતે આંકડાકીય વિશ્લેષણે બેઝબોલની દુનિયામાં વર્ષોથી ચાલી આવતી પરંપરાઓ અને માન્યતાઓને જડમૂળથી હલાવી દીધી.
અને આ પરિવર્તન લાવનાર મુખ્ય વ્યક્તિ હતા ટીમના જનરલ મેનેજર બિલી બીન. એમણે એવું તે શું અલગ કર્યું?
બિલી બીને એમના એક યુવાન સાથીદાર હતા પોલ ડિપોટેસ્ટા, જે હાર્વર્ડમાંથી અર્થશાસ્ત્ર ભણીને આવેલા. એમની સાથે મળીને ખેલાડીઓની પસંદગી અને મૂલ્યાંકનની જે પરંપરાગત રીતો હતી ને, એને સાવ બાજુ પર મૂકી દીધી.
પરંપરાગત રીતો એટલે કેવી?
એટલે પેલા જૂના જમાનાના સ્કાઉટ્સ હોય ને, એ ખેલાડીનો દેખાવ જુએ, એનો બાંધો કેવો છે, એનામાં આત્મવિશ્વાસ કેટલો છે, બેટિંગ કરવાની સ્ટાઇલ કેવી સુંદર છે, આવી બધી વ્યક્તિલક્ષી બાબતો પર બહુ ધ્યાન આપતા.
જે દેખાય તેના પર.
હા, બીને કહ્યું આ બધું જરૂરી નથી. મહત્વનું શું છે? શું ખેલાડી ટીમને જીતાડવામાં મદદ કરે છે? અને આ માપવા માટે એમણે આંકડાઓનો સહારો લીધો.
કયા પ્રકારના આંકડા? કંઈક ખાસ?
એમણે સેબર મેટ્રિક્સના સિદ્ધાંતો અપનાવ્યા. સેબર મેટ્રિક્સ એટલે મૂળભૂત રીતે બેઝબોલનું ઊંડાણપૂર્વકનું આંકડાકીય વિશ્લેષણ. બીન અને ડિપોટેસ્ટાએ એવા આંકડાકીય માપદંડો પર ધ્યાન આપ્યું જે જીત સાથે સીધો સંબંધ ધરાવતા હતા, પણ જેમની પરંપરાગત રીતે અવગણના થતી હતી.
દાખલા તરીકે,
ખાસ કરીને ઓન બેઝ પર્સન્ટેજ એટલે કે OBP, મતલબ કે ખેલાડી કેટલી વાર આઉટ થયા વગર બેઝ પર પહોંચે છે, ભલે હિટ મારીને, વોકથી કે ગમે તે રીતે.
અચ્છા.
અને બીજું સ્લગિંગ પર્સન્ટેજ SLG, જે ખેલાડીની પાવર હિટિંગ ક્ષમતા બતાવે છે, એટલે કે દરેક બેટિંગ વખતે એ સરેરાશ કેટલા બેઝ મેળવે છે.
એટલે એમનો મૂળભૂત સિદ્ધાંત એવો થયો કે મોંઘા અને દેખાવડા ખેલાડીઓ પાછળ પૈસા વેડફવા કરતાં ઓછા ખર્ચે એવા ખેલાડીઓ શોધો જેમના OBP અને SLG સારા હોય, ભલે પછી એમની રમવાની સ્ટાઇલ ખરાબ લાગતી હોય કે દેખાવ સારો ન હોય.
એકદમ બરાબર. એમણે GM તરીકે પોતાની ભૂમિકા જ બદલી નાખી. એ સ્ટાર ખરીદનાર નહીં, પણ જીતના ઘટકો ખરીદનાર બન્યા. અને એમનો ધ્યેય સ્પષ્ટ હતો, ઓછા બજેટમાં વધુમાં વધુ જીત મેળવવી.
અને એમનું માનવું હતું કે બજાર એટલે કે બીજી ટીમો OBP જેવી સ્કિલને ઓછું મહત્વ આપે છે.
હા, બિલકુલ. એમને લાગ્યું કે OBP-વાળા ખેલાડીઓ સસ્તામાં મળી રહ્યા છે, અહીં જ એમની તક હતી. બજારની આ બિન કાર્યક્ષમતાનો ફાયદો ઉઠાવવાનો, છુપાયેલું મૂલ્ય શોધવાની વાત હતી આ.
ચાલો આ મુદ્દાને થોડો વધુ ઊંડાણમાં સમજીએ. પુસ્તકમાં પેલું પરંપરાગત સ્કાઉટિંગ અને આ નવા ડેટા આધારિત અભિગમ વચ્ચેનો જે સંઘર્ષ છે એનું વર્ણન બહુ સરસ રીતે કર્યું છે, ખાસ કરીને 2002ના એમેચ્યોર ડ્રાફ્ટ વખતે.
હા, એ દૃશ્યો ખરેખર આંખ ઉગાડનારા છે. એક બાજુ ઓકલેન્ડ એઝના વોર રૂમમાં પેલા અનુભવી જૂની પેઢીના સ્કાઉટ્સ બેઠા છે, વર્ષોના અનુભવવાળા.
અને એ લોકો શેના પર આધાર રાખી રહ્યા છે?
પોતાની અંતસ્ફૂર્ણા પર. ખેલાડીનો ચહેરો જુએ, આનો ચહેરો સારો છે, એનો બાંધો જુએ, આ તો રિયલ બેઝબોલ બોડી છે, બોલ બેટ સાથે અથડાયનો અવાજ સાંભળે, વાહ શું અવાજ આવ્યો, આવી બધી બાબતો.
એટલે કે પૂરેપૂરું વ્યક્તિલક્ષી.
હા, દાયકાઓથી આમ જ ચાલતું આવ્યું હતું. અને બીજી બાજુ બિલી બીન અને પોલ ડિપોટેસ્ટા લેપટોપ અને સ્પ્રેડશીટ્સ ખોલીને બેઠા છે, આંકડાકીય મોડેલો ચલાવી રહ્યા છે.
અને એ લોકો શું શોધી રહ્યા છે?
એ એવા કોલેજ ખેલાડીઓને શોધી રહ્યા છે જેમના આંકડા તો જોરદાર છે, પણ પરંપરાગત સ્કાઉટ્સ એમને કોઈક ને કોઈક કારણસર નકારી રહ્યા છે.
જેમ કે
કોઈની બેટિંગ સ્ટાઇલ વિચિત્ર હોય, કોઈ દોડવામાં ધીમો હોય, કોઈનો દેખાવ સ્ટાર જેવો ન હોય, આવા કારણો સર. એટલે આ ખરેખર બે અલગ દુનિયા, બે વિરોધાભાસી વિચારધારાઓનો ટકરાવ હતો. અનુભવ વિરુદ્ધ ડેટા, વ્યક્તિલક્ષીતા વિરુદ્ધ ઉદ્દેશ્યતા.
અને પેલું બિલી બીન આ નવા રસ્તે કેમ વળ્યા? એની પાછળ કોઈ અંગત કારણ પણ હતું?
હા, એ પણ એક રસપ્રદ વાત છે. બિલી બીન પોતે એક સમયે હાઈસ્કૂલનો સુપરસ્ટાર ખેલાડી મનાતો હતો. બધા સ્કાઉટ્સ એના પર ફિદા હતા, કહેતા કે આ તો ભવિષ્યનો મોટો સ્ટાર બનશે. એનામાં બધી જ સાચી નિશાનીઓ હતી.
પણ શું થયું?
પ્રોફેશનલ લેવલે એ ખરાબ રીતે નિષ્ફળ ગયો. જે અપેક્ષાઓ હતી એના પર સાવ ખરો ન ઉતર્યો.
ઓ, એટલે પોતાના જ અનુભવથી એ સમજો કે પેલો દેખાવ, પેલી નિશાનીઓ છેતરામણી હોઈ શકે છે.
બરાબર. આ નિષ્ફળતાએ જ એને વ્યક્તિલક્ષી મૂલ્યાંકન પર શંકા કરવા મજબૂર કર્યો અને વધુ ઉદ્દેશ્ય પદ્ધતિઓ શોધવા પ્રેર્યો.
અને સાથે પેલું ઓકલેન્ડ એઝ પરનું આર્થિક દબાણ પણ હશે જ. પૈસા ઓછા એટલે કંઈક નવું કરવું જ પડે.
ફરીથી વિચારવાની જરૂર પડી.
અને ત્યારે જ એને પેલા સેબર મેટ્રિક્સ અને બિલ જેમ્સના વિચારો મળ્યા. બિલ જેમ્સની વાર્તા પણ અદ્ભુત છે નહીં?
અરે ખરેખર અદ્ભુત. બિલ જેમ્સ કોઈ પ્રોફેશનલ બેઝબોલ એક્સપર્ટ નહોતા. એ તો કેન્સાસની એક ફેક્ટરીમાં રાત્રે સિક્યુરિટી ગાર્ડ તરીકે કામ કરે.
શું વાત કરો છો?
હા, અને દિવસ દરમિયાન ઘરે બેસીને બેઝબોલના આંકડાઓનું પોતાના શોખ માટે વિશ્લેષણ કરે. એમણે બેઝબોલ એબસ્ટ્રેક્ટ નામે પોતાની પુસ્તિકાઓ જાતે છાપીને વેચી.
અને એમાં શું લખતા?
એમાં એમણે બતાવ્યું કે બેટિંગ એવરેજ જેવા જે પરંપરાગત આંકડા છે એ ખેલાડીની ખરી કિંમત બતાવવામાં અધૂરા છે. એમણે ઓબીપી જેવા માપદંડો પર ભાર મૂક્યો. એમનો તર્ક શું હતો? કે બેટ્સમેનનું મુખ્ય કામ રન બનાવવાનું છે, અને રન બનાવવા માટે સૌથી પહેલાં શું કરવું પડે? બેઝ પર પહોંચવું પડે, ભલે ગમે તે રીતે. એટલે કે આઉટ ન થવું એ સૌથી મહત્વની વાત છે.
આને બિલીબેને આ અજાણ્યા લાગતા પણ ક્રાંતિકારી વિચારોને અપનાવી લીધા.
હા, બીને આ જાણે ભૂગર્ભમાં ચાલતી બૌદ્ધિક ચળવળ શોધી કાઢી, અને પછી પેલા પોલ ડિપોડેસ્ટાએ આ સિદ્ધાંતોને વ્યવહારુ ભરતી વ્યૂહરચનામાં ફેરવ્યા. એમનો મુખ્ય નિષ્કર્ષ એ જ હતો કે બજાર ઓબીપીને ઓછું મહત્ત્વ આપી રહ્યું છે, અને એટલે ઊંચા ઓબીપીવાળા ખેલાડીઓ સસ્તામાં મળી રહ્યા છે.
એટલે એમણે આવા મિસફિટ એટલે કે પરંપરાગત માપદંડોમાં બંધ ન બેસતા ખેલાડીઓ પર દાવ લગાવ્યો.
બરાબર. પુસ્તકમાં આવા ખેલાડીઓના ઘણા ઉદાહરણો છે, જેમ કે સ્કોટ હેટમબર્ગ.
હા, એનું શું હતું?
હેટમબર્ગ એ કેચર હતો, પણ એના ફેંકવાના હાથમાં નર્વ ડેમેજ થયું. એટલે કેચર તરીકે તો એની કારકિર્દી લગભગ પૂરી જ થઈ ગઈ હતી. કોઈ ટીમ એને લેવા તૈયાર નહોતી.
પણ એઝે શું કર્યું?
એમણે એના ઓબીપીના આંકડા જોયા, અદ્ભુત હતા, અને એમણે એને ફર્સ્ટ બેઝમેન તરીકે સાઇન કર્યો, એવી પોઝિશન જે એણે પહેલાં ક્યારે રમી જ નહોતી. એમણે એની ભૂમિકા બદલી, પણ એના મુખ્ય ગુણ એટલે કે ઓબીપી પર ધ્યાન આપ્યું.
વાહ. બીજું ઉદાહરણ પેલું ચેડ બ્રેડફર્ડનું છે, જેની બોલિંગ સ્ટાઇલ બહુ વિચિત્ર હતી ને?
હા, ચેડ બ્રેડફર્ડ સબમરીન સ્ટાઇલથી બોલિંગ કરતો હતો, એટલે કે હાથ નીચેથી લાવીને. બહુ જ અસામાન્ય લાગે, અને ઘણાને તો અગલી એટલે કે ખરાબ પણ લાગતી. સ્કાઉટ્સને એ પસંદ નહોતો.
પણ એના આંકડા
અવિશ્વસનીય રીતે અસરકારક. એ બેટ્સમેનોને સતત આઉટ કરતો હતો. બીને ફરી દેખાવને બદલે પરિણામ પર ભરોસો મૂક્યો.
અને પેલા વૃદ્ધ થતા સ્ટાર ડેવિડ જસ્ટિસ અને ઓછા જાણીતા જેરેમી ગિયામ્બી, એમને પણ આવી જ રીતે તક આપી?
હા, ડેવિડ જસ્ટિસને એની જૂની ટીમ યાન્કીઝ છોડવા માંગતી હતી, કારણ કે મોંઘો હતો અને ઉંમર થઈ રહી હતી. પણ એઝે જોયું કે એનો ઓબીપી હજુ પણ સારો છે, એટલે ઓછા ભાવે અનુભવી ઉત્પાદકતા ખરીદી લીધી.
અને ગિયામ્બી?
જેરેમી ગિયામ્બી જેસન ગિયામ્બીનો ભાઈ એટલો પ્રખ્યાત નહોતો, પણ એની વોક લેવાની ક્ષમતા એટલે કે ચાર ખરાબ બોલ પછી બેટિંગ વગર બેઝ પર જવાની એ ઉત્તમ હતી, અને વોક સીધી ઓબીપીમાં ગણાય. એટલે આ બધા ઉદાહરણો બિલી બીનની હિંમત બતાવે છે. સ્થાપિત મંતવ્યો, પોતાના જ સ્ટાફનો વિરોધ, મીડિયાની ટીકાઓ, આ બધાની વચ્ચે પણ ડેટા આધારિત નિર્ણયો પર અડગ રહેવું. એમણે ખેલાડીઓની કિંમત અને ભૂમિકાને પરિણામોના આધારે નક્કી કરી, દેખાવો કે પ્રતિષ્ઠાના આધારે નહીં.
અને આ બધાનું પરિણામ આવ્યું 2002ની એ ઐતિહાસિક સિઝનમાં, ખાસ કરીને પેલી સતત 20 જીતની અવિશ્વસનીય સફર. જાણે આ મિસફિટ્સની ટીમે સાબિત કરી દીધું કે મની બોલનો સિદ્ધાંત કામ કરે છે.
ચોક્કસ. એ 20 ગેમની જીતની સિલસિલો તો આખા અમેરિકામાં ચર્ચાનો વિષય બની ગઈ હતી, અને મની બોલ સિદ્ધાંતને મુખ્ય પ્રવાહમાં લાવી દીધો.
જો કે પુસ્તકે પણ કહે છે કે એ જ તે વર્ષે પ્લેઓફમાં હારી ગયા હતા, નહીં?
હા, એ પણ નોંધે છે, અને એ બતાવે છે કે ડેટા તમારી જીતવાની સંભાવના વધારી શકે છે, પણ ટૂંકા ગાળાની સ્પર્ધામાં જેમ કે પ્લેઓફ, નસીબ અને બીજા પરિબળો પણ ભાગ ભજવે છે. બિનનો ધ્યેય નિયમિત સિઝનમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી પ્લેઓફમાં પહોંચવાનો હતો, કારણ કે એ જાણતો હતો કે ત્યાંથી આગળ તો થોડું નસીબ પર પણ આધાર રાખે છે.
પણ એની લાંબા ગાળાની અસર તો ઘણી મોટી રહી. બીજી ટીમોએ પણ આ પદ્ધતિ અપનાવવાનું શરૂ કર્યું પછી તો.
હા, અને સૌથી મોટો પુરાવો તો ત્યારે મળ્યો જ્યારે બોસ્ટન રેડ સોક્સ, જે યાન્કીઝ જેવી જ મોટી અને પૈસાદાર ટીમ હતી, એમણે ખુદ બિલ જેમ્સને સલાહકાર તરીકે રાખ્યા.
અચ્છા.
હા, એમણે મની બોલના સિદ્ધાંતો અપનાવ્યા અને 2004માં 86 વર્ષના લાંબા સમય પછી વર્લ્ડ સિરીઝ જીતી. એટલે જે એક સમય ઓકલેન્ડનો વિચિત્ર પ્રયોગ ગણાતો હતો એ હવે બેઝબોલની નવી સ્માર્ટ પદ્ધતિ બની ગઈ.
આ આખી વાત પરથી ખરેખર કેટલાક મોટા મુદ્દાઓ ઉભરી આવે છે જે આજે પણ એટલા જ મહત્ત્વના લાગે છે. પહેલો મુદ્દો જે મને દેખાય છે તે છે પેલી પરંપરાગત જ્ઞાનને પડકારવાની હિંમત.
હા, બિલકુલ.
એ વર્ષોથી જે ચાલતું આવ્યું છે એને ખાલી એટલા માટે સ્વીકારી ન લેવું કે ભાઈ આ તો આમ જ થાય છે. પુરાવા અને તર્ક હોય તો પ્રશ્નો પૂછવા જોઈએ.
બરાબર. અને એનાથી જોડાયેલો બીજો વિચાર એ છે કે દરેક સિસ્ટમમાં, પછી તે રમત હોય, ધંધો હોય કે સમાજ, કંઈક ને કંઈક બિનકાર્યક્ષમતાઓ હોય છે, અતાર્કિક પૂર્વગ્રહો હોય છે. મનીબોલ એ શીખવે છે કે આ પૂર્વગ્રહોને ઓળખીને એનો લાભ કેવી રીતે ઉઠાવવો અને એવી જગ્યાએ મૂલ્ય શોધવું જ્યાં બીજું કોઈ જોઈ નથી રહ્યું, જેમ કે પેલો ઓછો ભાવ ધરાવતો પણ ઊંચો ઓબીપી વાળો ખેલાડી.
આપણા ગુજરાત કે ભારતમાં પણ આવી કેટલી અંડરવેલ્યુડ તકો કે પ્રતિભાઓ હોઈ શકે જેને આપણે કદાચ પરંપરાગત રીતે જોતા નથી.
શક્ય છે, ચોક્કસ. ત્રીજો મુદ્દો, અને મારા મતે બહુ જ મહત્વનો, તે છે વ્યક્તિલક્ષી અભિપ્રાયો કરતા ઉદ્દેશ્ય ડેટા અને તથ્યો પર વધુ ભરોસો મૂકવો.
આપણી પેરી અંતસ્ફૂર્ણ લાગણીઓ, પહેલો પ્રભાવ, એ ઘણીવાર આપણને ખોટા રસ્તે લઈ જાય છે.
બરાબર. ડેટા આપણને આ પૂર્વગ્રહોથી બચાવીને વધુ સારા નિર્ણયો લેવામાં મદદ કરી શકે છે, ખાસ કરીને ભરતી પ્રક્રિયામાં યોગ્ય ભૂમિકા માટે યોગ્ય માપદંડ વાપરવા.
અને ચોથો મુદ્દો, નવીનતા ઘણીવાર મર્યાદાઓમાંથી જ જન્મે છે. પેલી કહેવત છે ને, જરૂરિયાત એ શોધની જનની છે.
હા, અહીં એ બરાબર લાગુ પડે છે. ઓકલેન્ડ એજ પાસે પૈસા નહોતા એટલે એમને વધુ સ્માર્ટ, વધુ સર્જનાત્મક બનવું પડ્યું.
આ એ બતાવે છે કે નાના ઉદ્યોગો કે ઓછા સંસાધનોવાળા લોકો પણ જો નવીન વિચારસરણી અપનાવે તો મોટા ખેલાડીઓને ટક્કર આપી શકે છે.
સાચી વાત છે. અને છેલ્લો મુદ્દો, જે પણ ઘણો વાસ્તવિક છે, પરિવર્તનનો પ્રતિકાર.
હા, એ કેમ થાય છે? શા માટે સ્થાપિત સિસ્ટમ્સ અને નિષ્ણાતો નવા વિચારોનો આટલો વિરોધ કરે છે?
કારણ કે નવા વિચારો એમની સત્તા, એમની ઓળખ, એમની વર્ષોની મહેનત પર સવાલ ઉઠાવે છે. આ એક માનવ સ્વભાવ છે. આપણે ભારતમાં પણ ઘણીવાર નવી ટેકનોલોજી કે નવી કાર્યક પદ્ધતિઓ સામે આવો પ્રતિકાર જોઈએ છે.
વાત તો સાચી છે. આ પુસ્તકમાંથી કેટલાક વિચારો તો હવે એટલા પ્રચલિત થયા છે કે લગભગ કહેવત જેવા બની ગયા છે.
હા, એમાંનું એક છે, પ્રક્રિયા પર ધ્યાન કેન્દ્રિત કરો, માત્ર નસીબ પર નહીં.
એનો શું મતલબ?
બિલી બીન જાણતો હતો કે પ્લેઓફમાં નસીબનો ખેલ હોય છે, એટલે એનો ધ્યેય એવી ટીમ બનાવવાનો હતો જે લાંબી સિઝન દરમિયાન સતત સારું પ્રદર્શન કરે, જેથી પ્લેઓફમાં પહોંચવાની શક્યતા વધે. મૂળભૂત સિદ્ધાંતો મજબૂત હોય ને તો લાંબા ગાળે સફળતા મળવાની શક્યતા વધુ રહે છે.
બરાબર. બીજો પેલો સરળ મંત્ર, તે બેઝ પર પહોંચે છે.
હા, આ એક વાક્યમાં આખી ફિલોસોફી આવી જાય છે. દેખાવ કેવો છે, સ્ટાઇલ કેવી છે, દોડે છે કેટલું ઝડપી, એ બધું ગૌણ. મુખ્ય વાત, શું ખેલાડી આઉટ થયા વગર બેઝ પર પહોંચે છે, ટીમને રન બનાવવાની તક આપે છે.
એટલે કોઈ પણ કામમાં સફળતાના આવા મુખ્ય, કદાચ ઓછા દેખાતા માપદંડને ઓળખવો જરૂરી છે.
બિલકુલ. અને આ પણ બહુ મહત્વનું છે, જીત ખરીદો, ખેલાડીઓ નહીં.
એટલે કે ફોકસ સ્ટાર ખેલાડીઓ પર નહીં,
પણ જીત અપાવતા આંકડાકીય ઘટકો પર, જેમ કે રન બનાવવાની ક્ષમતા, રન બચાવવાની ક્ષમતા. આ ઘટકોને ઓછામાં ઓછા ખર્ચે કેવી રીતે મેળવી શકાય એના પર ધ્યાન આપવું. કયું કૌશલ્ય જીત માટે ખરેખર મહત્વનું છે, કઈ ભૂમિકા ભજવે છે, એ સમજીને રોકાણ કરવું.
આ પરિણામલક્ષી અભિગમ કહેવાય.
અને અંતે પેલું સત્ય કે સમજણ સામે પૂર્વગ્રહ હંમેશા લડતો રહે છે. સંસ્થાઓ અને લોકો ઘણીવાર એવા વિશ્લેષણ કે સત્યનો વિરોધ કરે છે જેમની સ્થાપિત માન્યતાઓ કે હિતોને પડકારે.
તો આ મનીબોલ માનસિકતાને આપણે આપણા રોજિંદા જીવનમાં, વ્યવસાયમાં કે બીજા ક્ષેત્રોમાં કેવી રીતે લાગુ પાડી શકીએ?
ઘણી રીતે. જેમ કે વ્યવસાય અને રોકાણમાં આનો અર્થ થાય ડેટાનો ઉપયોગ કરવો. એવી અંડરવેલ્યુડ સંપત્તિઓ, સ્ટોક્સ, બજારો કે તકો શોધવી જેને બીજા લોકો, સ્પર્ધકો અવગણી રહ્યા છે.
કદાચ કોઈ નાનો ઉદ્યોગ હોય જે બહુ ચર્ચામાં ના હોય પણ એના ફંડામેન્ટલ્સ મજબૂત હોય એમ.
હા, એવું બની શકે.
અને ભરતી પ્રક્રિયામાં તો આ ક્રાંતિ લાવી શકે છે. ખાલી રેઝ્યુમે, ઇન્ટરવ્યૂમાં કેવો દેખાય છે કે કઈ કોલેજમાંથી ભણ્યો છે એના પર આધાર રાખવાને બદલે
ઉમેદવારના વાસ્તવિક કૌશલ્યનું મૂલ્યાંકન કરવું, કદાચ કોઈ સ્કિલ ટેસ્ટ દ્વારા, ભૂતકાળના કામના પુરાવા જોઈને, કે પછી એવા માપદંડોથી જે ખરેખર નોકરીની ભૂમિકા માટે જરૂરી હોય.
આનાથી પૂર્વગ્રહો ઘટે અને ઘણી છુપાયેલી પ્રતિભાને તક મળી શકે જે કદાચ પરંપરાગત પદ્ધતિમાં પાછળ રહી જાય. ભારતમાં તો આ બહુ ઉપયોગી થઈ શકે કારણ કે અહીં વિવિધતા ઘણી છે.
બિલકુલ, અને વ્યક્તિગત સ્તરે પણ આ લાગુ પડે છે. આપણે આપણા પોતાના લક્ષ્યો અને નિર્ણયોનું વિશ્લેષણ કરી શકીએ.
શું આપણે ખરેખર એ બાબતો પર ધ્યાન આપી રહ્યા છીએ જે મહત્વની છે, કે પછી ખાલી જે દેખાય છે કે જે પ્રચલિત છે એની પાછળ દોડીએ છીએ?
બરાબર. સફળતાના સાચા માપદંડ કયા છે? આપણા પોતાના પૂર્વગ્રહો કયા છે જે આપણને રોકી રહ્યા છે? આ બધું વિચારવા જેવું છે.
અને આ વિચારસરણી તો પછી આરોગ્ય સંભાળ, શિક્ષણ, સરકારી નીતિઓ, લગભગ દરેક ક્ષેત્રમાં કામ લાગી શકે છે.
હા, મૂળ વાત એ જ છે. બિન કાર્યક્ષમતા ક્યાં છે તે ઓળખો, જે ખરેખર મહત્વનું છે તેને માપો, અને સ્થાપિત ધારણાઓને પુરાવાના આધારે પડકારવાની હિંમત રાખો.
એકદમ સાચી વાત. આ પુસ્તક ખરેખર વિચારવા પ્રેરે છે. મારા માટે તો સૌથી મોટો પાઠ એ હતો કે આપણે જેને નિષ્ણાત માનીએ છીએ ને, એમના નિર્ણયોમાં પણ કેટલા ઊંડા પૂર્વગ્રહો હોઈ શકે છે.
હા, એ આશ્ચર્યજનક છે.
અને કેવી રીતે ખાલી એક આંજુઓ તો ઓછું મહત્વનું લાગતું મેટ્રિક, જેમ કે ઓબીપી, એના પર ધ્યાન આપવાથી આખી રમત બદલાઈ શકે છે. ખરેખર વિચારવા જેવું છે કે આપણે રોજબરોજના જીવનમાં અજાણતા કયા પૂર્વગ્રહોથી નિર્ણયો લઈએ છીએ.
અને મને સૌથી વધુ પ્રભાવિત કરનાર વિચાર એ હતો કે મર્યાદાઓ કેવી રીતે નવીનતાને જન્મ આપે છે. પેલું ઓકલેન્ડ એઝનું ઓછું બજેટ એમની નબળાઈ નહોતી, પણ એમની તાકાત બની ગઈ.
કેમ કે એનાથી એમને વધુ સ્માર્ટ બનવું પડ્યું.
બરાબર, નવા રસ્તા શોધવા પડ્યા. આ એક બહુ જ આશાવાદી સંદેશ છે. અને હા, પેલી પરંપરા અને સ્થાપિત મંતવ્યો સામે જઈને ડેટા પર વિશ્વાસ મૂકવા માટે જે હિંમત જોઈએ એ ખરેખર પ્રશંસનીય છે. બિલી બીને ખાલી રમત જીતવાની રીત નહોતી બદલી, એમને તો વિચારવાની રીત બદલી હતી.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકરથ ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.